જાન્યુઆરી 18, 1980, ફિનિક્સ, એરિઝોના. આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર વ્યાખ્યાન નંબર 7.
આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર આ વિવેચન ચાલે છે. ગાથા 19 અને ગાથા 20, આ બંને ગાથા ઉપર આજે આપણે વિચાર કરશું. આ બંને ગાથા નો સાથે વિચાર કરવા જેવો છે. બેને સંબંધ છે. ગાથા 19 માં કહ્યું કે જે સદગુરુ ઉપદેશથી પામ્યું કેવળ જ્ઞાન, ગુરુ રહ્યા છદ મસ્ત પણ વિનય કરે ભગવાન. અને 20માં કહ્યું કે એવો માર્ગ વિનય તણો ભાંખો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ. ગઈકાલે ગાથા 19 ઉપર થોડી વાત થયેલી. આ ગાથાની અંદર સદગુરુની ભક્તિ ઉપર ઘણો જ ભાર આપવાનો હેતુ છે અને તે માટે આ ગાથા છે. અને તેને માટે એવું બળવાન દ્રષ્ટાંત પણ આપવામાં આવ્યું છે. બળવાન વિનય અને તેને અનુલક્ષીને બળવાન દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે કે 13મી ગુણસ્થાને કે સ્થિત એવા શ્રી કેવડી, જેમને ચાર ગણગાતિકરનો નાશ કર્યો છે, જે વિતરાગ થયા છે, એવા વિતરાગ પણ છઠ્ઠે સાતમે ગુણસ્થાને કે સ્થિત એવા છદ્મસ્ત મુનિનો વિનય કરે છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાન કે સ્થિત એવા જ્ઞાની મુનિ, તેમનો વિનય. 13મે ગુણસ્થાન કે શુદ્ધ સ્થિત એવા શ્રી કેવડી ભગવાન કરે, એ યોગ્ય લાગતું નથી. એમ કેટલાકનું કહેવું છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે 13મી ગુણસ્થાન કે વંદ્ય વંદક ભાવ હોઈ શકે જ નહીં. કારણ કે જ્યાં વંદનાનો ભાવ છે તે ઈચ્છા વિના થઈ શકે નહીં. અને 13મી ગુણસ્થાન કે રાગ દ્વેષ રહિત અવસ્થા છે તેથી ઈચ્છા હોઈ શકે નહીં. માટે અહીં જે કહેવામાં આવ્યું છે તે યોગ્ય નથી. અને તેમાં કૃપાળુદેવની ભૂલ થયેલી છે. સામાન્ય અપેક્ષાએ આ વાત એમ લાગે, પણ એક વાતનો આપણે જો વિચાર કરી કે શ્રીમદજી તો પ્રવાણ ક્ષોભસમધારી પુરુષ હતા, જ્ઞાની હતા, મહાત્મા હતા, તેમને તેરમે ગુણસ્થાન કે વંદે વંદક ભાવ ન હોય એ વાતની ખબર નહોતી, તે માનવા યોગ્ય નથી. અને તેમ છતાં તેમને આ પ્રમાણે ગાથા 19 કહ્યું છે કે કેવડી ભગવાન છદ્મસ્થનો વિનય કરે છે. આ વાત કહેવાનો મુખ્ય હેતુ તો સદગુરુની ભક્તિને બળવાન પડે સ્થાપન કરવાનું છે, ખૂબ એ વાત ઉપર ભાર મૂકવાનો છે. એટલે આવું બળવાન દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે. અને જો અપેક્ષાપૂર્વક આપણે જોઈએ તો આ ઘટી શકે છે. તેરમે ગુણસ્થાને કે સ્થિત એવા કેવડી ભગવાન જે સમસ્ત લોકાલોકને એક સમયની અંદર ગુણ પર્યાય સહિત જુએ છે એવું એમના જ્ઞાનનું સામર્થ્ય છે. અને એક જ્ઞાન દ્વારા પોતે પોતાની વર્તમાન અવસ્થાને પણ જુએ છે અને સાથે સાથે પોતાની ભૂતકાળની છદ્મસ્થ અવસ્થાને જુએ છે અને છદ્મસ્થ અવસ્થા વખતે તેમના ગુરુને વિનય કરતા પણ જુએ છે. વર્તમાનની અંદર વિનય કરતા જુએ છે. એટલે કે અહીં જો નૈગમનયનો આશ્રય લઈએ તો આ વાત બેસી શકે છે. ભૂત નૈગમનયે કેવડી સદગુરુનો વિનય કરે છે તેમ કહેવાની અંદર કોઈ દોષ રહેતો નથી. અને આ દ્રષ્ટાંત નો જે મૂળ હેતુ હતો તે બળવાન વિનય બતાવવાનો, અને તે માટે આ બળવાન દ્રષ્ટાંત આપ્યું છે. અને તે દ્રષ્ટાંત ભૂત નિગમને યથાત બેસી શકે છે. એટલે અહીં સામાન્ય અર્થ લેવા કરતા ભૂત નિગમને કેવડી ભગવાન વિનય કરે છે તેમ લેવાથી કોઈ ભૂલ આપણને દેખાશે નહીં. ઓગણીસમી ગાથાની અંદર સદગુરુનો વિનય કેટલી માત્રામાં હોવો જોઈએ, કેટલો બળવાન હોવો જોઈએ તે બતાવ્યું છે. અને 20મી ગાથામાં તો એમ કહ્યું કે આવો જે અમે વિનયની વાત કરી તે કોઈક જ સમજી શકે છે. ભક્તિ માર્ગ અહીં તો એમને વિનય માર્ગ શબ્દ વાપર્યો છે, એવો માર્ગ વિનય તણો ભક્તિ માર્ગને જેમ છે તેમ યથાર્થ કોઈ સુભાગ્ય કોઈ પાત્ર એવો જીવ જ સમજી શકે છે. સામાન્ય જીવ ભક્તિનો અને ભક્તિ માર્ગનો જેમ છે તેમ યથાર્થ અવર્થ સમજી ન શકે, કારણ કે ભક્તિ માર્ગ નામ ભક્તિથી માંડી અને પરાભક્તિના અંત સુધી તે માર્ગમાં સમાઈ જાય છે. એટલે સદગુરુનો સામાન્ય વિનય થી માંડી અને સદગુરુના સ્વરૂપમાં એક્ય ભાવ કરવો ત્યાં સુધીનો ભક્તિ માર્ગનું લક્ષ્ય છે, ત્યાં સુધી ભક્તિ માર્ગનો વિસ્તાર છે. અને અહીંયા વિનય માર્ગ એના માટે શબ્દ વાપર્યો છે, એવો માર્ગ વિનય તેનો, એવો ભક્તિનો માર્ગ. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યો છે અને ત્યાં સુધી શ્રદ્ધાનું જોર ન હોય ત્યાં સુધી જે કંઈ સદગુરુ દ્વારા કહેવામાં આવ્યું હોય તે યથાર્થ રીતે સાધકો આચરણમાં ન મૂકે. આ સદગુરુ છે અને તે સાચા સદગુરુ છે એવી અંતરની બળવાન પ્રતીતિ હોય અને કોઈ પણ ભાવ કોઈ પણ કિંમત આપીને પણ મારે આ સદગુરુ જે કે તે પ્રમાણે જ કરવું છે, તે પ્રમાણે જ વર્તવું છે, પછી ભલે કદાચ વર્તમાન જીવન નો અંત આવ્યા કરતો દેહ પડે તો પણ મારે વાંધો નથી. આટલી બધી જે જીવની તૈયારી હોય તે યથાર્થ માર્ગ પામી શકે છે. શ્રીમજગથે કહ્યું છે કે શિષ્ય કેવા હોય તો કે માથું કાપી આપે એવા હોય ત્યારે સદગુરુ સમ્યક તો પ્રાપ્ત કરાવે છે અને આવી અનન્ય ભક્તિ માટે તેમણે ઠેર ઠેર વાત કરેલી છે. અને આ ગાથાની અંદર એવી અનન્ય ભક્તિ નો એમને નિર્દેશ કર્યો છે. એમના જો થોડા પત્ર સામે આપણે જોઈએ તો પણ આપણને ખ્યાલ આવી જશે કે ભક્તિ પ્રત્યે તેમને તેમનું કેવું વલણ છે. આ તેઓ શ્રી પત્રાંક 297માં પ્રકાશે છે કે આત્માર્થે વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ આરાધવા યોગ્ય છે. જ્ઞાન માર્ગ દુરાધ્ય છે, પરમ અવગાર દશા પાયામાં પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. તેમ પત્રાંક 673માં એમને કહ્યું છે. અને ભક્તિને માટે તો એમને એક સ્થળ એમ પણ કહી દીધું કે મોક્ષથી અમને સંચરણ સમિતતા બહુ વાલી છે. તે 269 પત્રમાં કહ્યું અને 283 પત્રમાં તો એમ પણ કહી દીધું કે ભગવત મુક્તિ આપવામાં કૃપણ નથી પણ ભક્તિ આપવામાં કૃપણ છે એમ અમને લાગે છે. 201 ની અંદર એ વાત પણ એમને કહી કે ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે અને તે સત્પુરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તેવો પદાર્થ છે. આ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ભક્તિ માર્ગ પ્રત્યે જેમને કેટલું દ્રઢતાથી કહ્યું છે અને એ જ વાત કહી છે કે આ ભક્તિ માર્ગ યથાર્થપણે સમજે એવા કોઈ કોઈ સુભાગ્ય એટલે પાત્ર જીવ છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર પદ્યમાં રચના કરવા માટે શ્રી સૌભાગભાઈએ શ્રીમદજીને વિનંતી કરેલી એટલે આ 20મી ગાથાની અંદર એમ બતાવ્યું કે સૌભાગભાઈ જેવા કોઈ જો પાત્ર જીવ હોય એ યથાર્થ ભક્તિ માર્ગ શું છે તે સમજી શકે કે ભક્તિ માર્ગ એનો જે ફલક છે એનો વિસ્તાર છે તે મોટો છે અને નામ ભક્તિ થી માંડી અને પરાભક્તિ અંત સુધી એટલે કે સાધક સદગુરુના શુદ્ધ આચરણની અંદર એકતાન થાય એકરૂપ થાય પોતાનું સ્વરૂપ એવું કરીને એકરૂપ થાય સાધકને સ્વરૂપની સદગુરુના સ્વરૂપ સાથે એક્યતા થાય તેને પરાભક્તિ કહી એટલે કે એ પરાભક્તિ અને બીજા અર્થમાં જો કહીએ તો આત્મદર્શન થાય. તો ભક્તિ નો વિસ્તાર મોટો છે તેને યથાર્થ રીતે જો સમજવામાં આવે તો અને સમજીને આચરણમાં ઉતારવામાં આવે તો તે મોક્ષ કરી દે એવો પદાર્થ છે એમ તેમને કહ્યું છે. નામ ભક્તિ સ્થાપના ભક્તિ દ્રવ્ય ભક્તિ ભાવભક્તિ ભાવભક્તિની અંદર સદગુરુ સ્વરૂપનું મનન ચિંતવન અને પરાભક્તિની અંદર સદગુરુના સ્વરૂપ સાથે એક્યતા એટલે ત્યાં સુધી આ ભક્તિ માર્ગ નો વિસ્તાર કયો છે જીએ તો એમ કહ્યું કે સંયમ શ્રેણી ફૂલડેજી પૂજું પદ નિષ્પા જેમ જેમ અંતરંગ ભક્તિ દ્રઢ થતી જાય છે અંતરંગની અંદર સાધક જે સ્થિર થતો જાય છે તેમ તેમ સ્વયંના સ્થાનોમાંથી એ પસાર થાય છે અને આ એક એક સ્થાન એક એક ફૂલ છે એવી ઉપમા આપી અને સંયમ એ જ માત્ર સંયમ એ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ભક્તિ છે એવું બતાવ્યું છે. તો આખો ભક્તિ માર્ગ આ વિસ્મી ગાથાની અંદર શ્રીમદજીએ બતાવ્યો છે, એટલે કે ભક્તિ માર્ગ નું અસ્તિત્વ બતાવે. પણ એ ભક્તિ માર્ગ કોઈક સમજી શકે, એટલે કે એનું રહસ્ય પામનાર જીવ ઓછા છે એટલી વાત બતાવી. અને ભક્તિ પ્રત્યે એમને ઘણો ભાર મૂક્યો છે. આ વાત 19 અને 20 ગાથાની અંદર તેમને સમજાવી છે. ભક્તિ માર્ગ ઉપર તો જેટલી વાત કરીએ તેટલી ઓછી છે અને તેનું વર્ણન અનેક પ્રકારે અનેક રીતે કરવામાં આવ્યું છે. અહીં તો એમનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો છે, પરંતુ એ ઉલ્લેખ સાથે એ ભક્તિ માર્ગની દ્રઢતા આ વિસ્મી ગાથામાં બતાવી છે. તો 19 અને 20 ગાથાની અંદર ભક્તિ વિશે ઘણો ભાર મૂક્યો છે. 21મી ગાથાની અંદર તો તમને કહ્યું કે અસદગુરુ એ વિનયનો લાભ લહે જો કાંઈ, મહામોહની કર્મથી બુડે ભાવ જળમાં. શાસ્ત્રની અંદર વિનય આદિનું જે પ્રતિપાદન કર્યું છે સાધક જે અસદગુરુ છે એને સદગુરુ ધારીને વિનય આદિ કરે અને પોતાને ખબર છે કે પોતે ખરેખર સદગુરુ નથી, એટલે કે ખરેખર પોતે જ્ઞાની નથી, છતાં પોતે જ્ઞાની હોવાનો ડોળ કરે એવા જે જીવો છે એ જીવો આ વિનય માર્ગનો જો ખોટો લાભ લેવા પ્રયત્ન કરશે તો જરૂરથી એમની દુર્ગતિ થશે. કેમ કે જ્યાં પૂજ્યપણું નથી ત્યાં પૂજ્યપણું સ્થાપવાને સ્થાપીને માત્ર પોતાનું અભિમાન વધારે છે અને તે દ્વારા પોતાનું અકલ્યાણ કરે છે. માત્ર પોતાનું અકલ્યાણ કરે છે એટલું જ નહીં, પણ જે વિનય કરે છે તેને પણ પોતે યથાર્થ માર્ગ બતાવી શકતા નથી, કે પોતે જ માર્ગને પાયામાં નથી, માર્ગને જાણતા નથી. તો પછી તેના જે શિષ્ય છે તેને કેમ માર્ગ બતાવે? એટલે પોતે જાણે છે તેમ છતાં માયાચાર કરી અને પોતે બીજા પાસે વિનય કરાવે એ જીવને બહુ નુકસાનકારક છે. અને એને સંસાર વધારનારું કેમ કે સત તો મળ્યું નથી, અસતને સત તરીકે ગણાવે છે અને સત મેળવવા પ્રત્યે જેની જિજ્ઞાસા નથી પણ માત્ર પોતાની કામના માન આદિ ને પોષવા માટે જ જેની પ્રવૃત્તિ છે તેવા સદગુરુ ઠેર ઠેર મળી રહેશે જીવને. પરંતુ તે સદગુરુ વર્તમાનની અંદર કદાચ પોતાનું માનાથી ભલે પોષે, પણ ખરેખર એ એમને માટે દીર્ઘ સંસારનો હેતુ થશે એ વાત ભૂલી જાય છે. એટલે એ વાત અહીં શ્રીમદ જે બતાવી છે, અને એવા જીવોને જે પોતાની જાતને ગુરુ ગણાવે છે તેમને ચેતવણી આપી છે, જેથી કરીને તેઓ આ બાબતની અંદર સાવધાન રહે અને પોતાને દીર્ઘ સંસારી પણ ન કરે. ગાથા 22 અને ગાથા 23 તેમાં કહ્યું, અમે જે અત્યાર સુધીની 21 ગાથા સુધી જે વાત કરી તે જે મુમુક્ષુ જીવ હોય તે બરાબર સમજી શકે, પરંતુ જે મુમુક્ષુ નથી પણ માત્ર મતાર્થી છે તે આ વાતને સમજી શકશે નહીં. એટલે એમને 22 કથામાં કહ્યું કે હોય મુમુક્ષુ જીવ તે સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવ તે અવડો લઈ દેતા. મુમુક્ષુ જીવ જ સદગુરુ નિષ્ઠાની, સદગુરુના વિનયની, સદગુરુની અગત્યતાની આદિ વાતો બરાબર સમજી શકે છે, અને જે મતાગ્રહી હોય જેને સદગુરુ સૂત્રની ખબર પણ ન હોય અને માત્ર મત અને પંથની અંદર જ મચા રહેવાની અને તે મત અને પંથને જ પોષવાની જેની ઈચ્છા હોય એવા જે મતાર્થી જીવો તે સાચા માર્ગને અને સાચા માર્ગનું મૂળ એવા જે સદગુરુ જીનીશ્વરદેવ તેની સંબંધે જે કઈ વાત કહેવામાં આવે તે યથાર્થ ગ્રહણ ન કરે. પરંતુ 23મી માં તો એમ કહ્યું કે આવા જીવો મતાર્થી હોય તેને કદી આત્મલક્ષ ન થઈ શકે. હોય મતાર્થી તેહને થાય ન આત્મલક્ષ, તે મતાર્થી લક્ષણો અહીં કયા નિરપક્ષ. આવા જે મતાર્થી જીવો છે તેમને આત્મલક્ષ કદી થઈ શકે નહીં, અને એ મતાર્થીના લક્ષણો હવે પછીની ગાથાઓની અંદર શ્રીમદજીએ આવે એવું એમનું વર્ણન કરેલું છે. અને તે મતાર્થી લક્ષણો એટલા માટે વિસ્તારથી કહ્યા છે કે જે કોઈ માં એ દુર્ગુણો હોય તે દુર્ગુણો ત્યાગી અને સાચો મુમુક્ષુ બને, એટલે સાચો મુમુક્ષુ બની સદગુરુ પાસે જાય અને યથાર્થ માર્ગ પામી અને પોતાનું કલ્યાણ કરે. મતાર્થ અને મતિકલ્પના, પોતાની મતિકલ્પનાથી ચાલે અને જ્યાં જે વસ્તુ નથી ત્યાં તે વસ્તુ માને, દૃઢ આગ્રહથી સદગુરુને સેવે અને દેવમાં, ગુરુમાં, શાસ્ત્રમાં આદિની અંદર સમજવામાં પોતે ભૂલ કરે એવા મતાર્થી જીવો પોતાનું કલ્યાણ ન કરી શકે અને તેમાં એવા મતાર્થીનો કયા કયા દોષો હોય તે વિસ્તારથી શ્રીમદજીએ બતાવ્યું છે. અને તો આત્મસિદ્ધિની શરૂઆતની ગાથા 1-23 સુધી, તેની અંદર શ્રીમદજીએ મતાર્થ એટલે કે સામાન્ય રીતે જે કંઈ વાત કહેવાની હતી તે સામાન્ય નિર્દેશ કર્યો. જીવ પોતે કેવી રીતે ક્રિયાજળ થઈ જાય છે, કેવી રીતે સુષુમ્નાની થઈ જાય છે એ બતાવી અને પછી સદગુરુ કેવા હોય તેના લક્ષણો કયા અને તેનો ઉપકાર કેટલો એ વાત એમને કરી. જીવ કોઈ પણ પ્રકારના આગ્રહમાં ગૂંથાઈ જાય, રહી જાય તેનું કારણ તેમને બતાવ્યું કે તેને સદગુરુ નો આશ્રય કર્યો નથી માટે તે રહી જાય છે, એટલે કે સાચા મોક્ષ માર્ગથી દૂર રહી જાય છે અને માત્ર કલ્પિતપણે પોતે માને છે કે પોતે મોક્ષ માર્ગમાં છે. ખરી રીતે તો તે ક્રિયાજળ અગર તો સુષુમ્નાની રહે છે. સદગુરુનું મહાત્મ્ય અને સદગુરુ નિશ્રા એ મોક્ષનું કારણ છે એમ 15મી ગાથામાં બતાવ્યું. અને સદગુરુ પ્રત્યેની અનન્ય શ્રદ્ધા, સદગુરુ પ્રત્યેનો શરણભાવ, સદગુરુની આજ્ઞાનું પાલન, આ સંકિતનું કારણ કહ્યું. આવા વ્યવહાર સંકિતથી ભવિષ્યની અંદર જો મોક્ષ પુરુષાર્થ કરે તો તે નિશ્ચય સંકિતને પામે તેમ કહ્યું. કારણ કે શ્રીમદજી ત્રણ પ્રકારના સંકિત આત્મસિદ્ધિ શાસ્ત્રમાં કયા, તેમાં પ્રથમ સદગુરુની શ્રદ્ધા, સદગુરુની શરણાગતિ, સદગુરુ પ્રત્યે સ્વાર્પણ ભાવ અને સદગુરુની આજ્ઞાનું પાલન, તેમની અનન્ય ભક્તિ, આ મુમુક્ષુને જરૂરી છે અને એ વ્યવહાર સંકેત કહી શકાય. તો ગાથા 1-23 સુધી માં સદગુરુનું મહાત્મ્ય સદગુરુ નિશ્રાની જરૂરિયાત એનું વર્ણન કર્યું, પરંતુ પછી છેલ્લે કહ્યું કે અમે જે આ વાત કહી છે તે જે સાચો મુમુક્ષુ હોય તે એનો સ્વીકાર કરશે, પરંતુ જે મતાર્થી હશે તે અમે આ જે વાત સદગુરુની ખાસ કરીને સદગુરુ નિશ્રાની કહી તે વાત તેના હૃદયમાં ઉતરશે નહીં. અને આ કાળની અંદર ઠેર ઠેર મતાગ્રહી જીવોની બહુલતા છે અને મતાગ્રહમાં જ મોક્ષમાર્ગ માને અને પ્રવૃત્તિ કરનારા જીવો વિશેષ પ્રમાણમાં છે. મતાગ્રહી અને સદગુરુ કોને કહેવા, સદગુરુના લક્ષણ શું, સદગુરુને કેવી રીતે ઓળખવા આદિ વાતની ખબર નથી. અંતરથી માત્ર સત્યની પોતાને શોધ કરી છે એવી જિજ્ઞાસા નથી, અને પોતે જે મત કે પંથ આદિમાં માને છે તે મત કે તે પંથનો જ આગ્રહ કરી, તે મતનો કે તે પંથનો જ તેને અંતરમાં આગ્રહ હોય છે અને તે મત જ નભાવવાને માટે તેની ક્રિયા હોય છે, અને એ મત પ્રમાણે પોતે ક્રિયા કરે અને પોતાને માને, પોતે માને કે એ ખરેખર પોતે સાચા મોક્ષ માર્ગમાં છે. તો આવા જીવો ક્યાં ક્યાં ભૂલ કરે છે? આવા જીવો જે મતની અંદર રેચા પેચા રહે છે અને જે એમ માને છે કે અમારો મત સાચો છે, તો આવા જીવોને કેમ ઓળખવા અને આવા જીવોના શું શું લક્ષણો હોય તે શ્રીમદજીએ મતાર્થીના લક્ષણોનું વિવેચન કર્યું છે 10 ગાથા દ્વારા. તે એટલા માટે કર્યું છે કે જો આવા મતાર્થી જીવો હોય અને જો આ વાતે સાંભળે તો પોતાનો મતાર્થ મૂકે અને બીજા સાંભળનાર પણ કંઈ પોતાની અંદર કોઈપણ પ્રકારે જે પણ મતાગ્રહનો અંશ પણ હોય તો તેવો અંશ પોતે દૂર કરે અને પોતે માત્ર સત્ય મોક્ષ માર્ગ પોતાને કેમ પ્રાપ્ત થાય તેની જ પ્રત્યેની દ્રષ્ટિ થાય, એટલા માટે કોઈપણ પ્રકારનો મિથ્યા આગ્રહ તેને ટળે એટલા માટે હવે પછીની 10 ગાથાની અંદર શ્રીમદજીએ તેમના લક્ષણોનો બતાવ્યા છે, ક્રિયાજળના લક્ષણ બતાવ્યા છે, શુષ્ક જ્ઞાનીના લક્ષણ બતાવ્યા છે અને તેઓ કેવી રીતે દેવગુરુ શાસ્ત્રમાં ભૂલ કરે છે તે વિસ્તારથી એમને બતાવ્યું છે. આ બતાવવાનો આશય ફક્ત એટલો જ છે કે આ મતાર્થ આ સાંભળ્યા પછી જીવ મૂકી દે, આ ગાથાઓનો વિચાર કરી અને જીવે મતાર્થ મૂકી દે અને સત્ય મોક્ષ માર્ગને પંથે પડે એવી અંતરની અંદર ઈચ્છા રાખીને 10 ગાથાની અંદર મતાર્થીના લક્ષણો વિશેષ વિસ્તારથી અહીં કર્યા છે. પ્રથમની ગાથા 3, 4 અને 5, 6 અને 7 આ ગાથાઓની અંદર એમને મતાર્થી તેને શુષ્ક જ્ઞાની અને ક્રિયાજળ એના બે લક્ષણો એમના લક્ષણો કયા અને તેમને કઈ કઈ ભૂલ કરી છે બતાવી. હવે આ શુષ્ક જ્ઞાની અને ક્રિયાજળ એ બે મતાર્થી છે અને કેવી રીતે ભૂલ કરે છે, ક્યાં ક્યાં ભૂલ કરે છે એ હવે વિસ્તારથી ગાથા 24 થી 33 સુધીની અંદર બતાવ્યું છે. તે હવે પછી આપણે વિસ્તારથી જોઈશું.